તારીખ 26/10/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 92 અને 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
આવે છે આત્મા અજાયબ ઘર છે જેમ કોઈ અજાયબ ઘરમાં અજાયબી ભરેલી વસ્તુઓ હોય તેથી એને અજાયબ ઘર કહે છે આત્મામાં અનેક દેવી ગુણો છે એક એક શક્તિ અનેક અનેક સામર્થ્યથી ભરેલી છે એવા અનેક મહિમાવંત ભગવાન આત્માનો મહિમા તને નથી તારી મહિમા પાસે જગત અજકણના કોઈ પર્યાયોની કોઈ અવસ્થાઓની કોઈ સ્કંદની કિંચિત માત્ર મહિમા રહે એવું નથી પરિસ્થિતિ આખી ઉલટી છે કે જીવની સંસારના બાહ્ય દેખાતા પદાર્થોનો જળ પદાર્થોનો મહિમા છે મહિમાની એને વિસ્મયતા એટલે આશ્ચર્ય છે વખાણ કરે છે ને આમ છે ને અહીંયા આમ છે ને અહીંયા આમ છે ને અમેરિકામાં આમ છે ને પરદેશમાં આમ છે ને એ બધી જે વિશેષતા અને મહિમા રાખે છે એમાં જાણવાની કુતૂહલતા પણ મહિમાને સંમુખતા રાખે છે અને એ મહિમાને લઈને જીવને સ્વસન્મુખતા થઈ શકતી નથી ઉપર આવી ગયું ને ક્યાંક ને ક્યાંક એને પરમા અધિકતા પડી છે પોતાથી વધારે છે અધિકતાનો અર્થ એ છે પોતાથી વધારે છે પોતાથી વિશેષ છે એમ એ ગણે છે એમ કહે છે કે ભાઈ તારો આત્મા ભગવાન સ્વરૂપ અનંત મહિમાનંત પદાર્થ છે તેમાં ભરેલી શક્તિ જોતા એક અજાયબ ઘર છે તકલીફ એ છે કે એને કહી શકાતી નથી એ તે શક્તિઓને અને વસ્તુને કહી શકાતી નથી બહારમાં એને વચન દ્વારા વચન ગોચર કરી શકાતી નથી બતાવી શકાતી નથી એટલે જીવ અનાદિથી એનો અજાણ્યો છે પર પદાર્થથી પરિચિત છે અને સ્વપદાર્થથી પોતાના જ સ્વરૂપથી અપરિચિત છે પરિણામ એ છે કે અનંત દુઃખથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે એ એનું પરિણામ છે ક્યાં એને સુખ ને ચેન નથી આમ છે એનો એનો કલ્પેલો આનંદ આવે છે ખરેખર તે આનંદ નથી પણ એને આનંદ નથી, અને આનંદ હોય તો એમાં થાક ને કંટાળો લાગે નહીં, એ તો એનું સ્થૂળ ચિંતન. પણ જે પરિણામ પરાધીન હોય અને એમાં સુખ હોય એ વાત તે રીતે ન્યાયથી પણ સંમત થાય એવું નથી. પરાધીનતામાં સ્વપ્ન પણ સુખ નહીં એમ કહે છે કે નહીં? જે પરિણામ પરાધીન હોય ને એમાં સુખ ને આનંદ હોય એ વાત તો ન્યાયથી પણ ગળે ઉતરે એવી નથી. પણ અહીંયા તો ભગવાન એમ કહે છે કે ન્યાય ન્યાય ને તો ન્યાય તને કદાચ સમજાય કે ન સમજાય. આ યુક્તિ છે કે ભાઈ એમાં થાક લાગે છે ને કોઈ પણ માનેલો આનંદ છે એ ખરેખર આનંદ રૂપે સરવાળો રહેતો નથી. એ યુક્તિ પણ માં બેસતી હોય તો તારા વેદનથી તું નક્કી કર. આ મુદ્દો નિદાનો વિષય છે. જો વેદનથી એને જાણ્યું હશે કે સુખ તે સુખ છે અને દુઃખ તે દુઃખ છે, વેદનથી દુઃખને જાણ્યા પછી એની જાતને વેદનથી પીછાણ્યા પછી એમાં ભૂલ થતી નથી. આ એક એનો તાત્વિક મુદ્દો છે. જો તત્વથી ઓળખવું હોય તો એને વેદનથી ઓળખવું જોઈએ. બુદ્ધિ લગાવીને તો ન્યાય તર્ક ને યુક્તિથી સમજી શકાય છે, આગમથી સમજી શકાય છે, પણ એ બધું તો સૂક્ષ્મના પડદા ઉપર થોડો કાળ રહે છે ને પાછું ઘસાઈ જાય છે. એનું કઈ લાંબી આયુષ છે અને એનું મૂળ લાંબુ નથી એ સમજણનું ભેદજ્ઞાન એટલે કરાવે છે. ભેદજ્ઞાનના અભ્યાસમાં, ભેદજ્ઞાનના પ્રયોગાત્મક અભ્યાસમાં એની જાત વેદનથી નક્કી થાય છે. વેદનથી એ જાત નક્કી થતી હોવાથી પછી એમાં ભૂલ થવાનો પ્રશ્ન રહેતો નથી. માટે ધારણા કરી હોય, યુક્તિથી ન્યાયથી સમજ્યા હોય, કોઈ સબળ ન્યાય આપે, સબળ તર્ક આપે, સબળ યુક્તિ આપે, આગમનો આધાર લીધો અને કોઈ બીજા પરમાગમમાંથી બીજી વાત કાઢીને કોઈ સામે મૂકે તો ધારણાવાળાને એના ઉપરની નિશ્ચયતા અથવા એના ઉપરનું જે કાંઈ બળ હોય છે એ રહેતું નથી. વિશેષ બળવાન સામે વાત આવે છે ત્યારે એની આ વાત કેટલી નિર્બળ હતી એ સમજાઈ જાય છે. એમની બરાબર છે, ઓલી વાત ઠીક લાગે છે. પણ વેદનથી એ વાત આવેલી હોય તો છૂટતી નથી. અને સુખ અને દુઃખ એ તો વેદનનો વિષય છે, વેદનથી જ સમજવાનો વિષય છે. માત્ર બુદ્ધિ લગાવીને નક્કી કરવાનો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે. એની મહિમા એની હૈયાતીથી ઉભી થાય, પોતાની હૈયાતીથી મોજૂદગીથી અથવા પોતાના અસ્તિત્વના આધારે એ મહિમા ઉભી થાય તો એ મહિમાને કોઈ મટાડી શકે એવું નથી. એ કરવા જેવું છે. અનાદિથી જે જગતના પદાર્થોનો મહિમા કર્યો છે તે કરવા જેવું નથી. ભગવાન સર્વજ્ઞે જીવના આટલા આટલા વખાણની મહિમા કર્યા છે. એવો આત્મા કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર. જે સર્વજ્ઞ પરમાત્મા જીવેન્દ્ર પરમેશ્વરે જેના વખાણ કર્યા, દિવ્ય ધ્વનિમાં પણ શુદ્ધાત્માને ગાયો છે એમ કહે છે, એ આત્મા કેવો છે એની તો કુતૂહલ તો કર, એની જિજ્ઞાસા તો કર એમ કેમ. પ્રથમમાં પ્રથમ આ વિષયની સમ્યક દર્શન પહેલાની પણ કોઈ વાસ્તવિક શરૂઆત કહીએ તો તે જિજ્ઞાસા છે, અને તે જિજ્ઞાસા પણ સામાન્ય જિજ્ઞાસા નહીં, એ વચનામૃતમાં આવે છે. સામાન્ય જિજ્ઞાસાથી આ વસ્તુ સમજાતી નથી, કેમ કે સામાન્ય જિજ્ઞાસા તો દરેક મુમુક્ષુને હોય છે, અને જિજ્ઞાસા હોય છે એટલે તો વાંચવું, વિચારવું, પૂછવું, સાંભળવું, એ દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, પણ એ જિજ્ઞાસાથી કાંઈ વળતું નથી. જે સર્વોત્કૃષ્ટ મહિમાવંત છે એની જિજ્ઞાસા પણ બીજી જાતની એટલે સર્વોત્કૃષ્ટ આવે છે, કે જેના જિજ્ઞાસાના ઉત્પન્ન થતાની સાથે, જિજ્ઞાસાની ઉત્પત્તિ થતાની સાથે બીજી બાજુના તમામ પ્રકારના કાર્યોના રસ ફિક્કા પડે છે. એક આત્માની પરમાત્મા કેવો, પોતે કેવો, એટલી જિજ્ઞાસા એટલી જોરથી આવે કે એની પાછળ એને બીજું બધું ગૌણ થઈ જાય. જ્યાં સુધી આ જિજ્ઞાસાનું સમાધાન ન થાય એટલે પોતાની હયાતી અને પોતાનું અસ્તિત્વ જેવું ભગવાને કહ્યું તેવું ભાસવા ન લાગે ત્યાં સુધી એને બીજે ક્યાંય રખાવે નહીં. એ પરિસ્થિતિ જે જિજ્ઞાસાની હોય છે તો એને અવશ્ય એ જિજ્ઞાસાનું સમાધાન થાય છે. ઉપર ઉપરની જિજ્ઞાસાથી જાણપણું અને માહિતી થાય તો પણ એનું કાંઈ કાર્યકારીપણું હોતું નથી, કે એનાથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. થોડુંક તો કામ થાય છે એમ પણ એમાં નથી, અનંત વાર એ બધું કર્યું છે. શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર સ્વાધ્યાય, અનેક પ્રકારની નવ ન્યાયની ધારણા, બીજું ત્રીજું ઘણું કર્યું છે. અમુક પૂર્વાજીના સ્વાધ્યાયમાં શું બાકી રહ્યું છે, એમાં કાંઈ બાકી રહ્યું નથી. આમાં લીધું છે સમય સારું 23મો કલશ છે ને એમાં એ વિષય છે. કથમતિ મૃત્વા કૌતૂહલી સન, કથમતિ મૃત્વા કૌતૂહલી સન, કોઈ પણ રીતે મરીને પણ શું તત્વનો કુતૂહલી થા, સ્વતત્વનો, પરમ તત્વનો એટલું કુતૂહલ તને પ્રથમ જ અવસ્થામાં હોવું ઘટે છે સહજપણે. કે ગમે તેમ કરીને મૃત્યુ પર્યંતના પ્રસંગો ઉત્પન્ન થાય તો પણ જ્યાં સુધી આ કુતૂહલનું સમાધાન ન થાય ત્યાં સુધી એને બીજા વિષયમાં ક્યાંય રસ આવતો નથી. શું કહે છે કે ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે, અજાયબ ઘર છે, તેનું કુતૂહલ તો કર. ભગવાન સર્વજ્ઞ દેવે જેના આટલા આટલા વખાણ કર્યા, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, ભગવાન સર્વજ્ઞ દેવે જેના આટલા આટલા વખાણ કર્યા, દિવ્ય ભૂમિમાં જેના વખાણ કરવાનો મુખ્ય વિષય ચાલ્યો, ભલે જગત આખા પદાર્થ, આખા જગતના પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું તો પણ મુખ્ય વિષય તો આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે. જે પરમ સ્વરૂપ છે એ આત્મા પરમ સ્વરૂપે કેવો છે એ વાત મુખ્યપણે દિવ્યધ્વનિમાં બતાવે, એમની એનો મહિમા કરીને બતાવે છે. કે જે મહિમામાં એ સર્વજ્ઞ પરમાત્માનું સર્વગુણોનું પરિણમન ડૂબેલું રહે છે, એ એવો મહિમાવંત પદાર્થ છે કે જેની જેને લઈને, એને એવા સ્વરૂપને લઈને સર્વજ્ઞ સર્વ અર્યંતોથી માંડીને સર્વ સિદ્ધોનો સર્વ પરમાત્માઓનો પૂરું પરિણમન પૂરેપૂરું એ સ્વરૂપમાં ડૂબેલી રહે છે અને કિંચિત માત્ર અનંતને ભાગે પણ કોઈ અંશ એ પરિણમનથી અંતર્મુખ પણ છોડીને એક અંશે અનંતના અંશે પણ બહિર્મુખ પણ થતો નથી. કારણ શું? કે કારણ એ સ્વરૂપ એવું છે. આમ છે એ કેવું આવું છે તો કેવું એને એને જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. અને કેવી જિજ્ઞાસા? કે જ્યાં સુધી એ ભાષે નહીં ત્યાં સુધી બીજે ક્યાંય કેમ પડે? ભગવાન સર્વજ્ઞ દેવે જેના આટલા આટલા વખાણ કર્યા છે એમ કહ્યું ને ગુરુદેવજી, તો એમ કહેતા કે આત્મા જણાય છે ત્યારે કેવો જણાય છે? કે જેવો કેવળ જ્ઞાનમાં જાણવામાં આવ્યો તેવો જણાય છે. નીચે છદમસ્ત જીવને સંઘની પંચેન્દ્રીમાં ચાર ગતિના કોઈ પણ જીવ સંઘની પંચેન્દ્રીને કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જાણવામાં આવ્યો એવો એને જાણવામાં આવે છે. ભલે ત્યાં સર્વ ભેદે પૂરો જાણવામાં આવે છે, અહીંયા અભેદે પૂરો જાણવામાં આવે છે. ત્યાં સર્વ એના દ્રવ્યગુણ પર્યાયના ભેદો સહિત પૂરો જાણવામાં આવે છે, અહીંયા અભેદ પણ પૂરો જાણવામાં આવે છે. પણ પ્રતીતિ તો એવી જ આવે છે કે જેવું કેવળ જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું જ મારા જ્ઞાનમાં આવે છે. પણ કેવળ જ્ઞાનથી આ પહેલા ખબર પડે કે હા એ પહેલા ખબર પડે છે. દેવ શ્રુત જ્ઞાનની શક્તિ પણ કેવી છે કે એ શ્રુત જ્ઞાની જીવને કેવળ જ્ઞાન થયું નથી, બીજા જીવોનું કેવળ જ્ઞાન એની પાસે રહ્યું છે, બીજા જીવો પાસે રહ્યું છે, આ જીવને તો કાંઈ એનો અનુભવ નથી. છતાં એ એમ જાણે છે કે જીવો કેવળ જ્ઞાનમાં આત્મા કહો અને જાણ્યો એવું જ મારા જ્ઞાનમાં છે. એ આત્મામાં કિંચિત માત્ર ફેર છે. કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર. પરમાગમની અંદર જે પ્રશ્ન ઉઠાવીને એના ઉત્તર રૂપે ગાથાઓ જે મૂકે છે એ શૈલીમાં, પ્રશ્ન ઉત્તરની શૈલીમાં પણ આ એક સંકેત છે કે આ સ્થળે આવો પ્રશ્ન થવા યોગ્ય છે. જો પાઠકને વાંચનારને તે સ્થળે તે પ્રશ્ન ન થાય તો એ જે કહેવા માગે છે કહેનારની જે કથનની ધારા આવે છે એની અંદર એ બધી ભલો નથી. એમ છે છઠ્ઠી ગાથામાં તો મૂળ સ્વરૂપ લીધું છે ને, સમયસાળમાં જે જ્ઞાયક સ્વભાવ કયો, શુદ્ધ સ્વભાવ કયો, એ જ્ઞાયક સ્વભાવ જે શુભાશુભ ભાવથી પણ પર છે એમ લીધું છે ને, એને શુદ્ધ કહીએ છીએ. ગુણભેદથી પણ પર છે અને પર્યાભેદથી પણ પર છે. એ ગાથા શરૂ કરતા પહેલા ટીકાકાર આચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો છે, મૂળ થાય છે ને, કે એ આત્મા કેવો છે કે જે જાણવા યોગ્ય છે એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. આમ તો કુતૂહલની અંદર જરૂરિયાત બહુ નથી દેખાતી. કુતૂહલ એટલે સામાન્ય કુતૂહલ, જાણવાની એક વૃત્તિ, નવું શું છે એમ જાણવાની વૃત્તિ, એને આપણે કુતૂહલ શબ્દનો રૂઢિઅર્થ એવો કરીએ છીએ. પણ આત્માના કુતૂહલમાં થોડી વિશેષતા એ છે કે એને ત્યાં જરૂરિયાત લાગે છે. કુતૂહલ ઉપરાંત એની જરૂરત દેખાણી છે કે માર્ગ માર્ગ સ્વરૂપ જાણવું આવશ્યક છે, જરૂરી છે. ત્યાં એ પ્રશ્ન લીધો છે, કૃષ્ણમાં એ વાત લીધી છે કે કેવો તે આત્માનું સ્વરૂપ છે કે જે જાણવું જરૂરી છે. એમ મથાળું બાંધ્યું છે. જરૂરિયાતમાં કોઈ ખરેખર લાંબી મહેનત કરતો નથી. જરૂરિયાત ન હોય ને સામાન્ય કુતૂહલ શું હોય? કેમ સામાન્ય કુતૂહલ થી ને સામાન્ય જિજ્ઞાસાથી સ્વરૂપ નથી ગણાતું? તો થોડોક પરિશ્રમ કરો ઉપર ઉપરનો, ગણાયું તો ઠીક, નહીં તો કાંઈ નહીં, મુખે પડતું ત્યાંથી વળી પાછો બીજા કામે લાગી જાય. વળી એને કુતૂહલમાં એમ થાય કે આત્મા તો જાણીએ, જાણવા જેવો તો ખરો. કોઈ પણ એના જાણનાર હોય, સમજાવનાર હોય, એનું સાહિત્ય હોય, એમાંથી આપણે જાણીએ, વળી વાંચે સાંભળે. પણ સામાન્ય કુતૂહલથી શું કરે છે કે થોડી ઘણી માહિતી મળે, કદાચ સંતોષ પામે, કદાચ થોડી શંકા આશંકા રહે, એવી પરિસ્થિતિ એમને ચલાવે રાખે. પણ એમાં એને જરૂરિયાત જ્યાં સુધી ભાસતી નથી ત્યાં સુધી એને પૂરી મહેનત કરવાનો પ્રસંગ આવતો નથી. અને તે જરૂરિયાત પણ કેવી? કે તૃષા લાગી હોય તેવી. એટલે એને જિજ્ઞાસાને પિપાસા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રની અંદર જિજ્ઞાસાને પિપાસા એટલે પાણીની તરસ. પાણીની તરસ લાગે ત્યારે પાણી વિના ચાલે નહીં. એવી જે પાણીની જરૂરિયાત, એવી આમાં જે જરૂરિયાત એને જણાય, તો એ પૂરો પરિશ્રમ કરે, પૂરો ઉદ્યમ કરે. અને પૂરો ઉદ્યમ કરીને એનો પત્તો ન લાગે, એનું કદી બનતું નથી, ને ભૂતો ને ભવિષ્ય. અને અધૂરી મહેનત કરે ને પત્તો લાગે, એનું કદી બનતું નથી, ને ભૂતો ને ભવિષ્ય. આ એની અનિવાર્ય પરિસ્થિતિ છે. આત્મા સમજવા માટે કઈ સ્થિતિએ આવવું પડે છે, અને એ સિવાય એનો પત્તો લાગતો નથી, આ એની એક ચોક્કસ પરિસ્થિતિ છે, નિયત પરિસ્થિતિ છે એને એમ કહેવામાં આવે છે. સુગાનીજીના જીવન પરિચયમાં તો એ વિશે સ્પષ્ટ થયો છે. હું પૂછું છું કે આત્માની પ્રાપ્તિ થઈ પહેલા તમારી શું હાલત શું હતી, શું સ્થિતિ હતી? કે યા તો વિકલ્પ તૂટે, યા તો દેહ છૂટે, પાણી મળે તો કાં જીવન થાય, ને નહીતર પાણી ન મળે તો મૃત્યુ થાય. આ પરિસ્થિતિ આવે છે, તમામની આ પરિસ્થિતિ હોય છે. એ કોઈ દૃષ્ટાંત છે કોઈ પણ સાધકનો. પણ તમામ આત્માઓ જેણે જેણે સિદ્ધાત્મ સ્વરૂપ સુધી પહોંચવાનો ઉદ્યમ કર્યો છે, એ આ એક જ પ્રકારે કર્યો છે. કોઈની રીત ને કોઈનો પ્રકાર ખરે છે અંતરંગનો, એવું બનતું નથી. કહે છે કે જેને સર્વજ્ઞ દેવે આટલા આટલા વખાણ કરીને મનમાં કર્યા, એ આત્મા કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર. એક વાર વિસ્મયતા તો કર કે તું કેવડો મોટો મહાન પદાર્થ છો. આટલો મહાન પદાર્થ છો કે જેની માનતા સમજાય, માનતા દેખાય, તારી તમામ પ્રકારની દીનતાની વૃત્તિ છૂટી જાય, અને તારું અનંતકાળને દુઃખ મટે, ને અનંત અનંતકાળ સમાધિ સુખ પ્રગટે. જેના દર્શન માત્રથી આ પરિસ્થિતિ સર્જાય, એ આત્માની મહાનતા કેટલી એમ છે. જેના પરખે ચડતા કોઈ અસમાધાન રહેતું નથી, અસમાધાનમાં શું છે કે એક તો જીવ વિકલ્પની ઉપાધિ વાળો છે અને જ્યારે એને અસમાધાનનું દુઃખ વધે છે ત્યારે વિકલ્પ તીવ્ર થાય છે અને વિકલ્પની ગતિ પણ વધી જાય છે, ચંચળતા વધે છે, તીવ્રતા વધે છે અને એ ખેંચાણ ઊભું થાય છે. લોકો પણ એને એમ કહે છે કે ભાઈ તાણ છે, એને મગજમાં તાણ છે. આ તણાવ કહે છે કે નહીં, મગજમાં એને તાણ છે, ટેન્શન છે, એમ નથી કહેતા. ભલે અંદર ની અંદર પરિણામ તો વાળું હોય પણ એમ કહે છે ભાઈ બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. અર્થ શું? ટેન્શનનો અર્થ શું છે? કે એને તીવ્ર અસમાધાન ભાવ વર્તે છે. શું? અસમાધાન તીવ્રપણે વર્તે છે. અહીંયા એમ કહે છે કે ભગવાન આત્મા એ નિર્વિકલ્પ તત્વ છે કે જ્યાં વિકલ્પનું કોઈ અવકાશ નથી, વિકલ્પનું કોઈ ગુંજાશ નથી અને જેના પરખે ચડતા ક્યાંય અસમાધાન રહેતું નથી. આ પરિસ્થિતિ છે, સર્વાંગ સમાધાનનો ભંડાર છે. સર્વાંગ સમાધાન એ કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય એનું સમાધાન આત્માની પરખે ચડતા ન થાય એ વિશ્વની સ્થિતિ નથી. આથી તો બીજું શું જોઈએ? ટેન્શન એક એવી ચીજ છે કે એની દવા નથી અને ન હોય એ સમજી શકાય એવી વાત છે. કેમ કે એને જે સમાધાન અસમાધાન વર્તે છે એ વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ કલ્પનાને લઈને વર્તે છે. તો વસ્તુ એની એના પરિણામને લઈને કઈ વસ્તુ થોડી મટી જાય? વસ્તુમાં તો કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે એની કોઈ જગતમાં દવા નથી. એની દવા એક સમ્યક જ્ઞાન થઈને આત્માના સ્વરૂપનું સમજણ આવી, પોતાના મહિમાવંત સ્વરૂપનો મહિમા સમજાવો, આ એક જ એની દવા છે. બીજી કોઈ જગતમાં એની દવા છે? એક વાર વિસ્મિતા તો કર કે તું કેવડો મોટો મહાન પદાર્થ છો, તેને દેખવા અનુભવવાનું કુતૂહલ તો કર. એને દેખવા માટે કે અનુભવવા માટે તું કુતૂહલ તો કર, જરૂરિયાત સમજીને કુતૂહલ તો કર. એ અત્યાર છે જરૂરિયાત. સુરતાલી શક્તિઓનું વર્ણન ગુરુદેવના પ્રવચનમાં ચાલતું, એક એક શક્તિ ઉપર કલાક ચાલે, ડંકા પડી જાય પણ રસ એટલો હોય. ડિસિપ્લિન ખાતર પ્રવચન બંધ કરવામાં આવે તો 12મું પ્રવચન બંધ થાય છે. ભાષા બંધ થાય છે અને લોકો સભામાંથી વિખરાય છે. અંદરનો આત્માનો મહિમા બંધ થતો નથી. કોઈ વાર તો એવું કહેતા કોઈ એમ કે મોદી સાહેબ એક નીતિ અડધી નીતિમાં શક્તિની વ્યાખ્યા કરી છે અને એક કલાક નીકળી, જયારે કે એક કલાક શું આનું તો પૂરું જ પડ્યું એવું નથી. એક એક શક્તિનું એટલું સામર્થ્ય છે અને એ શક્તિની અંદર એટલું ભર્યું છે કે એને કહેવા જોઈએ તો પૂરું પડે એવું નથી, કહેતા એનું પૂરું પડતું નથી. એવી અનેક શક્તિનો ભંડાર છે, એનો મહિમા કેટલો કે એનો મહિમા એટલો કે સાદી અનંત પરિણમન એમાં ડૂબી જાય ને એટલો કે જે સર્વ સિદ્ધાત્માઓને થઈ ગયો, એ મહિમાવંત પદાર્થ છે. એને દેખવા અનુભવવાનું કુતૂહલ તો કર. નરકને નારકી મહાપીડામાં પીડ્યો છે, પણ આવા મહાન આત્માની કુતૂહલતા કરીને આત્માને અનુભવે છે તો તું આવા અનુકૂળ યોગમાં એકવાર તો કુતૂહલતા કર એમ કહે છે. તારે તો ઘણી અનુકૂળતા છે, એમાં બીજા કાયલા શું કરવા એમ કહે. તો અહીંયા એમ કહે છે કે આવો મહાન આત્મા જેની મહિમા સર્વજ્ઞો ગાય છે એને સમજવાનું કુતૂહલ તને થતું નથી, તને ભૂખ લાગી નથી. જેમ જિજ્ઞાસાને તરસની ઉપમાં દેવાય છે એમ રુચિને ભૂખની ઉપમાં દેવામાં આવે છે. ભડકા નાખે એવી ભૂખ હોય અને એમાં મિષ્ટાન મળે એનો ઉપયોગ ક્યાં જાય બીજે પછી, અને પ્રાણ છૂટી જાય એવી તરસ લાગે, રૂમે રૂમે ગરમી થઈ ગઈ હોય, વ્યાપી ગઈ હોય એવી તરસ હોય, અંધારા આવવા શરૂ થાય તો બહુ તરસ લાગી એને ખ્યાલ આવે, એ તરસ વેલી હોય તો એને ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ થાય છે. અંધારા આવે, બેભાન થઈ જાય માણસ, પાણી ન મળે તો સરવાળે પ્રાણ છૂટી જાય. એમાં ઠંડું મીઠું અને સુગંધી, ઠીક સુગંધી વાળો નાખે છે કે નહીં, એવું પાણી મેળવે એટલે કેવું ઘટક ઘટક પીએ, ક્યાં ઉપયોગ જાય એનો, તેનો ઉપયોગ ક્યાં જતો એમ, એને અનંત અનંત નિરાકુર સુખનો ભંડાર એવો શુદ્ધાત્મા, એ શુદ્ધાત્માની મહિમા જ્ઞાનમાં આવતા જ્ઞાન ગોચર થાય એને એ મહિમા છૂટવાનો કોઈ પ્રસંગ નથી. નરકની નારકીના દુઃખ પણ એની પાસે ભૂલાઈ જાય, બીજા જગતના પદાર્થો ભૂલાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યાં સુધી લીધું છે કે નરકનો નારકી જીવ નરકના ક્ષેત્રમાં હોય, મહાપીડામાં પીડે છે, વેદના વેદના વેદનાનો ત્રાસ, એ વેદે જીવને સર્વજ્ઞ જાણે, બાકી બીજો કોઈ એની અંદર ઉપાય છે નહીં એને બતાવવાનો, એને પણ છોડીને આવા મહાન આત્માની કુતૂહલતા કરીને આત્માને અનુભવે છે તો તું આવા અનુકૂળ યોગમાં એકવાર કુતૂહલ તો કર. તને તો ઘણી અનુકૂળતા છે બારમાં, છતાં તું કેમ એની કુતૂહલતા કરતો નથી એમ કહે છે. આ વિષય એવો છે, ગુરુદેવ ટેપ તો રહી ગઈ છે. સર્વ પ્રવચનોમાં એક સળંગ ધ્વનિ છે કે વારંવાર શુદ્ધાત્માનો મહિમા નો વિષય ચાલે છે. મૂજબ છે ને વાણી તો મૂજબ છે, તો એ તમામ પ્રકારના કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ ગાથા હોય, કોઈ પણ વિષય હોય, પણ શુદ્ધાત્માનો મહિમા તો સળંગ ચાલે છે. એ શું સૂચવે છે, પ્રવચન જેની શરૂઆત પ્રારંભ જ અહીંથી થતો, ત્યાં આત્મા છે આમ કરે ત્યાં તો એનો કેટલો મહિમા છે એક શબ્દ આવે. ત્યાં આત્મા છે નિત્યાનંદ નિર્મળાનંદ, એના ગુણ વાચકને વિશેષતાઓ છે પ્રભુ 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 પ્રભુ, ભગવાન ભગવાન ભગવાનને એક ભગવાનનો ગુંજારો એક ઉભો થાય. એ લીધું છે ને સુગાનીજી, લીધું છે ભગવાન ભગવાન કરતે હે ભગવાન કા ગુંજારો જાતા નહીં. સોનગઢ છોડીને કલકત્તા આવીએ છીએ પણ ભગવાન પણનો ગુંજારો છે, જેમ કોઈ દિવ્યભૂમિ અંદર પેસી ગઈ હોય અંદર ગુંજારો ચાલતો હોય એ રસ સૂચવે છે. એ શબ્દો એનો વિષય ને એનો જે રસ છે મહિમા છે એ ઝૂંકાય છે, એટલે એમ કહે છે કે જાણે ભાષાનો ગુંજારો છે. ભાષા તો વિલીન થઈ જાય છે પણ અંદરમાં રસ રહી જાય છે. જો સર્વજ્ઞને આત્મનું વજન છે, શાસ્ત્રોનું આત્મનું વજન છે, સ્ત્રી ગુરુનું આત્મનું વજન છે, તો પછી તારું વજન નથી એનો શું અર્થ છે? તે અર્થ નથી પણ અનર્થ છે, અર્થ નથી પણ એ અનર્થ છે, આત્માને એ નુકસાન છે. તેથી આત્માની મહિમા સર્વત્ર કરવામાં આવે છે. અનંત વાર નરક માં જશે. નારકી થી નીચે મૂકાય એટલે હકીકત એવી છે કે જે એને શુદ્ધાત્માના મહિમા કરવાનો, ઓળખવાનો, ઓળખાણ વિના તો મહિમા આવે નહીં. એ ટાણા આવ્યાને એ ચીક્યો, એક નરક ને નરક ની કેટલી પરંપરા લાગશે એનો કોઈ હિસાબ છે નહીં. એવું છે. બાણું થયું, ત્રણ પર્યાયની સ્વતંત્રતા જેની બેસે તેને દ્રવ ગુણ કે જે અવ્યક્ત શક્તિ સ્વભાવ છે તેની સ્વતંત્રતા બેસી શકે છે. આમાં શું છે, નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા જીવોને અથવા તમામ મિથ્યા દ્રષ્ટિ જીવોને પરાધીન દ્રષ્ટિ છે એને પર્યાયની સ્વતંત્રતા બેસતી નથી. આને લઈને આમ થાય, આને લઈને આમ થાય, હું કોઈનું કાર્ય કરું ને કોઈ મારું કાર્ય કરે, આખો ઈશ્વર કર્તૃત્વ વાડ ઉડાયો છે આ એક સિદ્ધાંત પર ઉડે છે. જગતમાં કોઈ ઈશ્વર નામનો કોઈ પણ વ્યક્તિ, પદાર્થ, આત્મા કે પરમાત્મા કોઈ બીજાને આધીન કરે ને બીજા રજકણ કે બીજા જીવની પર્યાયને કરે તો એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની સ્વતંત્રતા બેસવાનો કોઈ અવસર છે નહીં. આ સિદ્ધાંત છે, કેમ કે એક અંશની એને સ્વતંત્રતા બેસતી નથી. એથી એનાથી મહાન અનંત ગુણ મહાન અંશી છે એની સ્વતંત્રતા એને એના પરિણામમાં ક્યાંથી આવશે? એના પરિણામમાં આવતી નથી. અથવા અનાદિથી જીવની જે વિપરીત પરાધીન દ્રષ્ટિ છે એ પરાધીન દ્રષ્ટિના જોરમાં, વિપરીત દ્રષ્ટિના જોરમાં એને પોતાના જ સ્વરૂપની સ્વાધીનતા બેસતી નથી. હા, કોઈ એમ કહે કે તું મારો તાબેદાર થા તો કોઈ એમ કહે કે ભાઈ એ મને સંમત નથી, લાખ વાતે હું તારો તાબેદાર નહીં થા એમ કહી શકે. પણ અહીં તો એમ કહે છે કે તું કોઈનો તાબેદાર નહીં, તદ્દન સ્વતંત્ર. અને એ તારી સ્વતંત્રતા તને રૂચતી નથી અને તને એ વાત સંમત થતી નથી, એ તારી પોતાની જ વિપરીતતાને સૂચવે છે. કહે છે કે પર્યાયની સ્વતંત્રતા જેને બેસે ને, બહુ દલીલો આવે છે. જુઓ, કોઠીમાં અનાજના દાણા પડ્યા હતા એને બી તરીકે વાવીને જ્યાં સુધી ખેતરમાં એને વાવીને એને પાણી ને ખાતર ને જ્યાં સુધી દેવામાં આવતું નથી એ દાણા ઉભા નથી, એમાંથી અનાજ નથી પેદા થતું. અને માટી ખેતરમાં વર્ષો સુધી પડી રહે પણ કુંભાર ઉપાડીને એને ચાકડા ઉપર પિંડ કરીને ચડાવે નહીં ત્યાં સુધી એને ખૂંદવી પડે છે. જો ને, ચીકણી માટી હોય છે એને ખૂંદવી, એક રસ પિંડલો બનાવીને પછી ચાકડા ઉપર ચડાવે. તો એ માટીમાંથી કોઈ વાસણ બનતું નથી ને એનો કોઈ ઉપયોગ થતો નથી. બીજા અને એ જ રીતે આ જીવ જયારે રાગ દ્વેષ મોહ કરે છે ત્યારે કર્મ ને બાંધે છે. બતાવો એક પણ એવી વ્યવસ્થા કે કોઈ જીવે રાગ દ્વેષ કર્યો હોય ને એને કર્મ ને બંધાણા હોય. રાગ દ્વેષ કરે ને કર્મ ને બંધાય એ એક જીવ અનંત માંથી બતાવો. અને કર્મ ના ઉદયમાં જીવને રાગ દ્વેષ કરવા પડે છે સર્વ સામાન્ય અનુભવ છે. ઘણી દલીલો આવે છે એ બધાનો સરવાળો એ છે કે એને પોતાની અવસ્થાની સ્વતંત્રતા બેસી જેને એક સમયની પર્યાયની સ્વતંત્રતા જેને બેસે ને જે વ્યક્ત છે પર્યાય તેને અવ્યક્ત એવા જે દ્રવ્યો જે શક્તિરૂપ છે અને સ્વભાવરૂપ છે તેની સ્વતંત્રતા તેને બેસી શકે છે નહીં. એને કોઈ રીતે સ્વભાવ તદ્દન સ્વતંત્ર છે કોઈને આધીન નથી. એવું સામર્થ પોતાના રહેલું છે કે હું કોઈને આધીન ન થા અને મારી સ્વયંની શક્તિથી જ હું પરિણમું એવી સ્વતંત્રતા કોઈ રીતે સ્વરૂપની સ્વતંત્રતા સ્વીકારી શકતો નથી. એની મિથ્યા શ્રદ્ધામાં જીવે પરતંત્રતા સ્વીકારી છે એટલે સ્વરૂપની સ્વતંત્રતાને સ્વીકારી શકતો નથી. શાસ્ત્ર વાંચીને પણ પરાધીનતા કાઢે કર્મ નો ઉદય આવે ને જીવને રાગ થાય. જો ઉદય ન આવે તો રાગ થાય નહીં. માટે ઉદયને મારો કે શું કે છે ઉદયને ટાળો. કે ભાઈ કર્મ નો ઉદય ભલે કર્મમાં રહ્યો તારી શક્તિને સ્વતંત્રપણે જાણીને તારી સ્વતંત્રતામાં રહે તો કર્મ તો બિચારા પાંગળા છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી ભૂલ તો મારી છે અને નાખે કર્મ ઉપર ટોટલ મેજીએ તો બહુ દુઃખ છે કે કર્મ મને રાગ દ્વેષ કરાવે છે એમ કહેનાર તો એવું ચાહે છે કે હું તો મહંત છું મારે તો ઘણા રાગ દ્વેષ કરવા નથી હું કરું છું મને બીજો રાગ દ્વેષ કરાવે છે. કે એ વાત તારી બિલકુલ સાચી પરિસ્થિતિને વશ રાગ દ્વેષ કરવા પડે એ સિદ્ધાંત નિતાંત ખોટો છે એકાંત ખોટો છે. જીવ પોતે રાગ દ્વેષ કરે છે એ એનો પોતાનો સ્વતંત્ર કરાયેલો દોષ છે અને એ દોષમાં કોઈની ભાગીદારી નથી. સ્વામીનો દોષ છે એ વાત એને સ્વીકાર્યા વિના એને એ પોતાને એ દોષ ટાળવો છે એ વાત પણ એના માટે રહેશે. પર્યાયની સ્વતંત્રતા જેને બેસે ને તેને દ્રવ્યું કે જે અવ્યક્ત શક્તિ સ્વભાવ થાય તેમ જેવું છે કે વ્યક્ત અંશ તને બેસતો નથી. વ્યક્ત અંશનું સ્વરૂપ પ્રગટ છે એ તને જણાતું નથી. અવ્યક્ત અંશની સ્વતંત્રતા તું કેવી રીતે સ્વીકારીશ કે એ તો તારી શક્તિ સ્વીકારવાની રહેતી નથી. વર્તમાન અંશ પર્યાય એટલે વર્તમાન અંશ સ્વતંત્ર છે એ જેને બેસે તેને જ દ્રવ્યની સ્વતંત્રતા બેસી શકે છે. આત્માના સ્વતંત્ર સ્વાધીન સ્વભાવને સ્વીકારવાની વાત પર્યાયની પરતંત્રતાના સ્વીકાર પૂર્વક કોઈ દિવસ આવી શકે નહીં કે હોઈ શકે નહીં. બીજો મને તારે અને બીજો મને ડુબાડે એ વાત રહેતી ભલે નિમિત નૈમિતિક સંબંધ એવો છે પાવે નહીં ગુરુ ગમ વિના એવી અનાદિ સ્થિત એ તો સંયોગનું જ્ઞાન કરાયું છે પણ જીવ પરાધીન છે એવું બતાવ્યું નથી એમ છે. પણ વર્તમાન સ્વતંત્ર છે એ જેને બેસે તેની દ્રવ્યની સ્વતંત્રતા બેસે એમ કે છે. આ એની પૂર્વ શરત છે. વર્તમાન સંબંધિત એને પરાધીનતા ને પરતંત્રતા સ્વીકારે અને દ્રવની સ્વતંત્રતા એ સ્વીકારશે એ વાત કોઈ રીતે મેળ ખાતી નથી. કોઈ એમ કહે કે ભલે પર્યાયમાં અમને એ વાતની ભૂલ રહી ગઈ હોય, પણ અમે વસ્તુના સ્વભાવને તો સ્વતંત્ર સ્વભાવ માનીએ છીએ ને, કે એમાં ગડબડ મૂકી છે. જેને સ્થૂળ વિષય સમજાયો નથી કે સમજાતો નથી, એને સૂક્ષ્મ વિષય સમજાય છે એ વાત કોઈ રીતે માની શકાય એવી નથી. રાગ છે તે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે. જીવની પર્યાયમાં અશુદ્ધતા નિશ્ચયથી છે, ખરેખર છે. રાગ એટલે જીવની ખરેખર અશુદ્ધ અવસ્થા છે, તેથી તેને જાણનાર જ્ઞાનને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. જેને અશુદ્ધ નિશ્ચયનો વિષય જેમ છે તેમ સ્વતંત્ર સમજાય નહીં, એટલે કે રાગ જીવ કરે છે તે પોતાથી કરે છે, એનો કરનાર જીવ પોતે છે એમ ન સમજાય. ત્યાં સુધી એને શુદ્ધ નિશ્ચયનો વિષય સમજાય એમ કદી બનતો એ પદ્ધતિ આવે છે પંચાસ્તિકાની અંદર. અશુદ્ધ નિશ્ચયનો વિષય તને ન સમજાય અને શુદ્ધ નિશ્ચયનો વિષય તને સમજાય કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે એ વાત સાચી નથી. આ સંખ્યાદીમાં એ વિષય છે, આત્માને શુદ્ધ માને છે. દોષ તો પ્રકૃતિનું કાર્ય છે અને પુરુષ તો શુદ્ધ છે, પુરુષ નામ આત્મા છે, નિર્ભય છે, એક છે, અખંડ છે, અલખ છે. લક્ષમાં આવ્યો અને તે ઇન્દ્રિય જ્ઞાનના લક્ષમાં આવ્યો ને એવો ને તે અલગ છે, અભેદ છે, મન વાણીથી અગોચર છે, બધો વિષય આવે છે. વિતરાગ છે, બધું ઘણા ઘણા વિશેષણો આવે છે. આમાં પર્યાયમાં જ્યાં વિષય આવે તો એ દોષ પ્રકૃતિ છે. પછી અશુદ્ધ નિશ્ચયનો વિષય ન સમજાય અને શુદ્ધ નિશ્ચયનો વિષય સમજાય એ વાતનો મેળ ખાતો
બરાબર.